તારીખ 11/7/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 406 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 318
એને આશરે, એના અવલંબને, એના આધારે તો નથી ભિન્ન છો. એનો અર્થ કે તારે જે મિથ્યા આધાર બુદ્ધિ છે એ છૂટવી જોઈએ. જાણવું કઈ આમ સમજવું અઘરું નથી, તે શાશ્વત છે એ વાત સંમત થવી થઈ શકે છે, જાણનાર છે એ વાત પણ સંમત થઈ શકે છે, શરીર આદિ જળ પદાર્થો છે એ વાત પણ સ્વીકારી શકાય છે, પણ પ્રયોજનભૂત રીતે એને સ્વીકારવી જોઈએ.
બરોબર.
એ પ્રયોજન એ છે કે એને જળ પદાર્થોની આધાર બુદ્ધિ છે એ સ્પષ્ટ ભિન્નતા ભાસીને, વિચારીને નહીં પણ ભાસીને એની આધાર બુદ્ધિ છૂટવી જોઈએ. તો એ પ્રયોજનભૂત રીતે જાણવું શું છે, નહીતર જાણવું એ નહીં જાણવા જેવું જાણવું થયું છે, એનાથી કોઈ પ્રયોજન છે.
આધાર
આધાર બુદ્ધિમાં ફેર પડવો, જો આધાર બુદ્ધિ ના છૂટે તો એને આત્માને ચેતન જાણ્યો. બરાબર છે, આત્મા તો થાય જળ, તો શરીર તો જળ છે, બરાબર જુદા જુદા છે, તારો આધાર ત્યાં પડ્યો છે. શરીરને આધાર બુદ્ધિને લીધે શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા આદિના પ્રસંગોમાં અથવા એ રીતે જે તે સાધનોમાં અને પદાર્થોમાં આધાર બુદ્ધિ લંબાઈ જશે. શરીરને ટકવા માટે અન્ન જોઈએ, અન્ન મેળવવા માટે પૈસા જોઈએ, પૈસા મેળવવા માટે દુકાન જોઈએ, દુકાન ચલાવવા માટે ગ્રાહક જોઈએ, કેટલી મંજાર ચાલવાની, કે આખો જે દુકાનનો વહીવટ છે એ બધો એને નીચે આવવાનો, કોને નીચે આવવાનો, એક સંસારની દુકાન બરાબર ચલાવવી પડશે. એનું શું છે મૂળ કારણ, કે આખા ચક્કરની ધરી, આખું જે આ સંસાર ચક્કર ચાલે છે એની ધરી આધાર બુદ્ધિ છે.
બરોબર.
સમયસારના સંવર અધિકારના પ્રારંભમાં એમાં આચાર્ય મહારાજ કહે છે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. જ્યારે અમે એમ કહીએ છીએ કે એક વસ્તુની બીજી વસ્તુ નથી, ત્યારે એ બે વચ્ચે આધાર આદેશ સંબંધ નથી. આ વાત હું ઊભી કરી છે, આધાર આદેશ સંબંધ નથી. અને આધાર આદેશ સંબંધ નથી એ વાત લઈ જવા માટે પંડિત જયચંદ્રજીએ ભાવાર્થમાં એ વાત ત્યાં સુધી કે રાગને અને જ્ઞાનને પરસ્પર આધાર આદેશ જ્ઞાન સ્વભાવે છો, સારા જ્ઞાન ને રાગાદી જ્ઞાનનો કોઈ આધાર નથી. એ વાતને વધારે દ્રઢ કરાવવા અર્થે એમ લીધું કે બંનેના ક્ષેત્રભેદ છે, બંનેના ક્ષેત્રભેદ છે એ વાત ત્યાં લીધી. ક્ષેત્રભેદ છે એ ક્ષેત્રમાં જો જ્ઞાયકનું અસ્તિત્વ ભિન્ન છે અને જળનું અસ્તિત્વ ભિન્ન છે, એકબીજાને આધાર આદેશ સંબંધ નથી, તો રાગના આધારે જ્ઞાન નથી. જો બંનેનું અસ્તિત્વ એક હોય તો આધાર આદેશ સંબંધ ઓછી જાય. માટે અમે કહીએ છીએ ક્ષેત્ર ભિન્નતા, ક્ષેત્ર ભિન્નતા સ્થાપન એમાંથી અધ્યાત્મ કાર્ય પદ્ધતિ, અંતર્મુખ થવાની કાર્ય પદ્ધતિનો સંવર કે અધ્યાત્મ ભાષામાં આવે. આગમ ભાષા એ સંવર તરીકે સંવર તો પ્રસિદ્ધ છે આગમની અંદર. અધ્યાત્મ ભાષાથી એને કહીએ તો અંતર્મુખ થવાની પદ્ધતિ, અંતર્મુખ થવાની વિધિને સંવર કહેવામાં આવે. કેવી રીતે સંવર થાય, કઈ પદ્ધતિથી સંવર થાય છે, કે આધાર આધે સંબંધ છૂટી જાય તો સંવર થાય, ને નહીતર સંવર થાય નહીં. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, નખલો એકસ્વ દ્વિતીય અસ્તિ. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, શરીર અને જીવના પ્રદેશો ભિન્ન હોવાથી, દ્વયોઃ ભિન્ન પ્રદેશત્વેન એક સત્તા અનુત્પત્તે હે, એક સત્તાની ઉત્પત્તિ નથી, એક સત્તામાં એ બંને રહેલા નથી. એ વાત લંબાવીને પોતે જળચેતનની વાત લંબાવીને કૃથા જવા લઈ ગયા, કે તેથી જ્યાં બે પ્રદેશોની સત્તાની ભિન્નતા હોય તો કોઈના આધારે કોઈ રહેતા નથી. ચંદ્રના આધારે સૂરજ નથી, સૂરજના આધારે ચંદ્ર નથી. કેમ કે ક્યાં ચંદ્ર નહીં, ક્યાં સૂરજ? બે કોઈ દિવસ ભેગા થતા નથી, થાય છે ભેગા કોઈ દિવસ, જોવાય છે કે આમ ત્યાં ઉગે છે, નાશ નથી, ઉગે છે નાશ નથી. ક્યારેક કોઈ બે ભેગા છે એવું જોયું? એક જ જગ્યાએ બે જણા, કેમ કે કોઈને કોઈનો આધાર જ નથી. કહે છે કે ક્રોધાદિ ક્રિયા અને જ્ઞાન એ બંને વચ્ચે પણ આધાર આદેશ નથી. તો આધાર આદેશ કોને વચ્ચે છે? કે જાણન ક્રિયા અને જ્ઞાન વચ્ચે આધાર આદેશ, એ વાત અહીંયા સિદ્ધ કરી. જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે, જ્ઞાન કોના આધારે છે? જાણન ક્રિયાના આધારે જ્ઞાન. ઉપયોગમાં ઉપયોગ નહીં, ઉપયોગ ક્રોધાદિમાં, એની ટીકા છે. કારણ કે જ્ઞાન અને જાણન ક્રિયાની એક સત્તા છે, જુદા જુદા નથી. એનો ભાવાર્થ સ્પષ્ટ કર્યો છે કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણામ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, ક્રોધાદિ ભાવ કર્મ, નાના વર્ણાદિ દ્રવ કર્મ અને શરીરાદિ નો કર્મ એ બધા પુગળ દ્રવ્યના પરિણામો હોવાથી જળ છે. ક્રોધાદિ ભાવ કર્મ પુગળ દ્રવ્યના પરિણામ હોવાથી જળ છે. નાના વર્ણાદિ દ્રવ કર્મ અને શરીરાદિ નો કર્મ તો પ્રત્યક્ષપણે પુગળ દ્રવ્યના પરિણામ છે અને તેથી જળ છે જ, બરોબર. પણ ભાવ કર્મને દ્રવ કર્મને સાથે એક જ વર્ગમાં એમ થઈ શકે, જુદો વર્ગ નથી. પાપમાં તફાવત હોવા છતાં અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવા, દ્રવની દ્રષ્ટિ કરાવવા અને પુણ્યાદિ પરિણામની દૃષ્ટિ છોડાવવા બંનેને એક વર્ગમાં નાખવામાં આવે છે, બરોબર. એમ અહીંયા પછી એક વર્ગમાં રહેતા જળને અને જળાશય વિકારને એક વર્ગમાં નાખે છે. તેમને અને જ્ઞાનને, એ ત્રણેયને, એમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. આ પ્રદેશ ભેદ થાય છે, નાસ્તો થાય છે જીવના પ્રદેશમાં, એ જગ્યા નહીં હોય છે. અધ્યાત્મમાં એ વાત છે, ગ્રંથ અધ્યાત્મનો છે, અધ્યાત્મ દ્રવ્ય સંગ્રહ ને દ્રવ્યાનું યોગનો ગ્રંથ કહેવાય, પંચાધ્યાયી ને દ્રવ્યાનું યોગનો ગ્રંથ કહેવાય. સમસ્યા તો અધ્યાત્મ, સૌ સંસાર અધ્યાત્મ, સંસાર અધ્યાત્મ, શાસ્ત્રીકાય દ્રવ્યાનું યોગનો અષ્ટ પાવું છે, એ જુદા લક્ષ્ય રાષ્ટ્ર દાર્શનિક છે. દ્રવ્યનું યોગ છે ખરો, એમાં અંતર નથી, એમ નથી. પણ દ્રવ્યનું યોગનો છે કે અધ્યાત્મનો છે એમ નક્કી કરવું હોય છે, ત્યારે એમ નક્કી કરવું પડે છે. કેમ અધ્યાત્મનો ગ્રંથ કે અનેક જગ્યાએ રાગાદી વિભાવને સુગળના પરિણામને ગણાવ્યા છે. ચૌદ ગુણસ્થાનને પણ સુગળના પરિણામ ગણાવ્યા છે. ચૌદ માર્ગણા સ્થાનને સુગળના પરિણામ ગણાવ્યા છે. ચૌદ માર્ગણા સ્થાનમાં જ્ઞાન માર્ગણા અને સમ્યક માર્ગણા છે. ચૌદ જીવસ્થાન છે. નામ શું એનું? જીવસ્થાન, જીવનું સ્થાન. નામ જીવસ્થાન કેવું એને ભૂતગળ નામ આ રીતે ક્રોધાદિકને અને જ્ઞાનને પારમાર્થિક આધાર આધે સંબંધ નથી. પરમાર્થની સિદ્ધિ અર્થે, પરમ પ્રયોજન પ્રાપ્ત કરવા અર્થે બંને વચ્ચેનો આધાર આધે સંબંધ તોડવામાં આવે છે. જોડવામાં તો હરગીજ નહીં, જોડીને તો સંસાર ઉભો થયો. રાગના આધારે જ્ઞાન, એમાંથી તો સંસાર ઉભો થયો. પંડિત જયસિંહજી પર્યાય દ્રષ્ટિ પર્યાયના આધારે પરિણમે છે. પર્યાય અસર તેનો પરિણમ છે. આખો સંસાર એમાંથી ઉભો થયો છે. આધાર આધે સંબંધ છોડાવો છે. દેશના આધારે, સત્તાના આધારે જીવને નિરાશ છે. તો પછી શુદ્ધ સત્તાના આધારે તને નિરાશ હોય. અશુદ્ધ સત્તાના આધારે રાગાદી તો અશુદ્ધ સત્તારો ભાવ છે. સત્તા છે પણ એ અશુદ્ધ સત્તા છે. અશુદ્ધ સત્તા શુદ્ધાત્મ સ્વરૂપને વિશે સ્થાન પામતી છે. શુદ્ધાત્મા તે શુદ્ધાત્મા. અહીંયા જ્ઞાન શુદ્ધાત્માનું કરાવવું. આચાર્ય મહારાજે શું પ્રતિજ્ઞા કરી? પાંચમા પાંચમી વ્યાખ્યામાં કે એકત્વ વિભક્ત એવા હું અહીંયા આત્માને શુદ્ધાત્માને કહીશ. તો તારે શુદ્ધ એકત્વ જે તારું છે સ્વભાવનું એવા આત્માને કહીશ. અને રાગાદી અશુદ્ધતાથી તું વિભક્ત છો, જુદો છો એવા આત્માને કહીશ. એ તો પ્રતિજ્ઞા કરીશ. હું અહીંયા છ દ્રવ્યોને કહીશ, છ દ્રવ્યોના ગુણ પર્યાયને કહીશ, એના ધર્મોને તે. આચાર્ય મહારાજે ગ્રંથ રચનાનો હેતુ પ્રારંભમાં સ્પષ્ટ કર્યો છે, ઉલ્લેખ કર્યો છે કે મારે અહીંયા કહેવા ધારેલો વિષય એને વિવિક્ષિત વિષય કહે છે. એ શુદ્ધાત્મા છે. અને શુદ્ધાત્મા છે એ અધ્યાત્મના પ્રકરણનો મુખ્ય વિષય. પછી ગૌણપણે એની શુદ્ધ પર્યાય છે. મુખ્ય વિષય તો શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્માને હું કહીશ. હું સમ્યક દર્શનને કહીશ, હું મોક્ષને કહીશ, એમ હું વેદ વિજ્ઞાનને કહીશ, હું શુદ્ધાત્માને કહીશ. પછી શુદ્ધાત્માને કહેવા માટે બધી વાતો આવે વિસ્તારમાં. પણ મારું કહેવા ધારેલું જે નિશાન છે અંદરમાં જ્ઞાનની અંદર, એ શુદ્ધાત્મા છે. એમ સ્પષ્ટ વાત. શરીર શરીરાદી જળ પદાર્થો કઈ જાણતા નથી, જાણનાર તે કદી નહીં જાણનાર થતો નથી, નહીં જાણનાર તે કદી જાણનાર થતા નથી. આદિમાં રાગાદી લીલીમાં શરીર શરીરનો કર્મ છે, આદિમાં દ્રવ કર્મ ને ભાવ કર્મ લઈ લેવા, એ ત્રણેય જાણતા નથી. એ નથી જાણનારા તે કદી જાણનારા થશે, અને જે જાણનાર તત્વ છે એ કદી નહીં જાણનાર થશે નહીં. એનું જાણવું પહોંચાડી નહીં શકાય, મટાડી નહીં શકાય. અમે તત્વ છે, અમે નામનું વિશેષણ લગાડે છે. જેને મિટાવી ન શકાય તેને અમે કહીએ નહીં. જાણનાર સ્વભાવનું જાણવું સુધી મટાડી શકાય. આત્મ પ્રયોજન છે, સદા સર્વદા ભિન્ન રહે છે. આત્મ પ્રયોજન છે, ભિન્નતાનું પ્રયોજન છે, આધાર છોડવાનું આમાં પ્રયોજન છે. વાત ભલે સ્થૂળ દેખાતી હોય સમજણની દ્રષ્ટિએ, પણ પ્રયોજનની દ્રષ્ટિએ સૂક્ષ્મ છે. સૂક્ષ્મની દ્રષ્ટિએ ભલે સ્થૂળ હોય તો પણ પ્રયોજનની દ્રષ્ટિએ સૂક્ષ્મ છે. એમાંથી પ્રયોજન સિદ્ધ કરવામાં આવે તો એની સૂક્ષ્મતા સમજાય છે. અને નહીં સ્થૂળ વાત ઉપર ઉપરથી સ્થૂળ ક્ષેપક્ષમમાં ગ્રહણ થાય છે, પ્રયોજનની સિદ્ધિ એમાંથી થતી નથી. શું કહેતા હતા ભાઈ, આ ગુરુદેવ પાસે એટલું બધું સાંભળ્યું છે કે શરીર જુદું ને આત્મા જુદો, જળ અને ચેતન તો જાત જ જુદી છે, બે દ્રવ્યોની જાત જ જુદી છે. એ એટલી બધી વાર ગુરુદેવે મોટાયું છે કે હવે તો મોટે થઈ ગયું છે, મોટે થઈ ગયું છે. ઓખી ઓખીને કોઈ મોટે કરવાની વાત છે, બહુ ઓખાયું એટલે મોટે થઈ ગયો. જો એ વાત તને નિશંક થઈ એમાં તને ક્યાંય શંકા પડતી નથી, તો પછી એમાંથી પ્રયોજનની સિદ્ધિ થઈ કે ન થઈ, આ વાત પોતાની અંદર એને શોધીને સ્પષ્ટ કરવાની, શોધીને જાણવાની છે. થઈ શકે નથી તે પ્રયોજન. જો પ્રયોજનની સિદ્ધિ નથી થઈ તો એ જાણ્યું એને શું કામમાં આવવાનું છે, એનું કામ શું, કામનું શું, એ તો વ્યર્થ છે, બેકાર છે, નિરર્થક છે. સાદી વાત એટલે કોઈ પણ ઓછામાં ઓછા ક્ષુક્ષમ વાળા જીવને પ્રયોજનભૂત વાત ન સમજાય. આ વાત તો મૂળ પ્રયોજનની છે, અને ઓછામાં ઓછા ક્ષુક્ષમ વાળાને પણ સમજાય એટલી વાત જરૂર છે, સ્પષ્ટ છે. આમાં કોઈ એવી સૂક્ષ્મ વાત નથી એને સમજાય. પછી એ સમજાય છે એની સૂક્ષ્મતામાં જ ભગવાન ની વાણી છે, જીનેશ્વર ભગવાને મૂળ વાત કરી માર્ગ પામવાની, અને ત્યાંથી એ પ્રમુખ પાત્રતામાં આવે, ત્યાંથી માનવીને પામી જાય, મને પણ એને આવે અને એ મોક્ષને પામે, તો ક્યાં સુધીની લાઈન છે એ બધી વાતે અને એવો જ મુખ્યપણે વિષય લીધો છે, એ સિવાયનો વિષય લીધો નથી. તો કર્ણાનુયોગના સિદ્ધાંતોની ચર્ચા કરે છે, કથાનુયોગની લાંબી લાંબી કથાઓ કરે છે, વાર્તાઓ કરે છે, તે નથી ચરણાનુયોગની લાંબી કોઈ ચર્ચા કરે છે. પાંચમાની કથાને આવું વાંચવા આવું વાંચવાનું અધ્યાત્મદશાની વાત કરે છે. પ્રવચનનો વિષય છે, પ્રવચનનો વિષય શું રહ્યો છે એ આમાં ભલે પ્રવચનો વાંચન વર્ષો પહેલા કર્યું, પણ એનો વિષય શું રહ્યો છે એ આગ જળ સાથે એકત્વ માનીને હું દુઃખી થઈ રહ્યો છું કે બંને ભિન્ન હોવા છતાં ભિન્ન રહે છે, તો એક માનતો એક થતા નથી, એક જાણતો પણ એક થતા નથી, એક જાણીને પ્રવૃત્તિ કર તો પણ તે એક થઈને રહેશે નહીં, એક થઈ જશે. શિક્ષકજી ગુરુદેવ બહુ સરસ કે આ શરીર છે એના સંયોગને કાય યોગ કીધો છે, મન વચન કાયાને યોગ કર્યો છે, છતાંય આત્માનું થઈને રહ્યું નથી, એટલે કે તારું થઈને રહ્યું નથી, અને શરીર ઉપર મમત્વ ઘણો છે અથવા સર્વથી અધિક તને મમત્વ તારા શરીર પ્રત્યે છે, તો પણ એ જ્યાં સુધી સંયોગમાં રહ્યું છે આયુષ્ય પર્યંત ત્યાં સુધી પણ એ તારું થઈને રહ્યું નથી, માન ભલે તો મમતા ભલે કર અને એનાથી નવા કર્મ બાંધ, પણ છતાં એ સારું થઈને રહ્યું આ નક્કી વાત છે. સદા સર્વદા ભિન્ન રહે છે, જાણનાર પોતાનો થતો નથી, જાણનાર જાણનાર નહીં જાણનાર થતો નથી, નહીં જાણનાર તે જાણનાર થતા નથી, સદા સર્વદા ભિન્ન જ રહે છે, સદાય ભિન્ન રહે છે, સર્વથા ભિન્ન રહે છે, સદા સર્વદા તો એક જ અર્થમાં છે, કાળ સૂત્ર છે, સર્વથા એટલે સર્વ પ્રકારે ભિન્ન રહે છે. જળ સાથે એકત્વ માનીને દુઃખી થઈ રહ્યો છો, રહે છે છતાં એની એકતા માનીને તું દુઃખી થઈ રહ્યો છો, વર્તમાનમાં પૂરતા થાય છે, ભવિષ્યમાં પણ દુઃખદાયક કર્મોનું બંધન એનાથી બને થાય છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી, આ વાત કરતો જે માન્યતા છે માન્યતાને મિથ્યા માન્યતા કહી છે, મિથ્યા શ્રદ્ધા કહી છે, મિથ્યાત્વ કહ્યું છે, માન્યતા મિથ્યા પણ એ પણ તારા મૂળ સ્વરૂપમાં નથી, તારી પર્યાયમાં છે આનાથી, પણ તારા મૂળ સ્વરૂપમાં એ નથી, તારી પર્યાયમાં અનાદિથી ચાલુ ને ચાલુ રહે છે, નવું નવું મિથ્યાત્વ થાય છે સમયે સમયે અને ચાલુ ને ચાલુ રહે છે, અનાદિથી એના કારણે સંસાર પરિભ્રમણ છે, તો પણ મૂળ સ્વભાવમાં મૂળ સ્વરૂપમાં એનું સ્થાન નથી, એનું અસ્તિત્વ નથી, અને ક્યારે એનો પ્રવેશ નથી, એની સ્પર્શના નથી, એનાથી રહી મૂળ સ્વભાવ છે. એમ કોઈ એમ કહે મોટો ધરતીકંપ થયો જ્યાં સમુદ્ર હતો ત્યાં પહાડ થઈ ગયો, અને પહાડ હતો ત્યાં
સમુદ્ર થઈ ગયો,
સમુદ્ર થયો, મોટા મોટા મકાનો મજબૂતમાં મજબૂત મકાનો ધરાશાયી થઈ ગયા, ઢગલો થઈ ગયો માટેનો, અને કોઈ એમને અખંડ બચી જાય, ક્યાં ઈજાય ન થયો, ઉજરડો ન થયો હોય, અમુક કે બહુ આનંદની વાત છે, બહુ ભાગશાળી છે કે અહીંયા આને કઈ આટલી મોટી ઉથલ પાથલ થઈ પણ સાવ બચી ગયો છે, આ તો કેટલી આનંદની વાત છે, એના જેટલી આનંદની કે જળ ચેતનની એકતા અનાદિથી માનીને ઘણો દુઃખી થયો તો પણ મૂળ સ્વરૂપમાં એ માન્યતા નથી, તો અખંડ બચી ગયેલો છો, સારા અખંડ સ્વરૂપને જોઈને આનંદ પામે, ખુશી થા, રાજી થા, સુખી થા, તને કાંઈ થયું નથી, સારા મૂળ સ્વરૂપને વિશે કાંઈ થયો નથી. સર્વશાસ્ત્રોનો જે આશય છે અથવા નિર્ગ્રંથ પ્રવચનનો જે કોઈ આશય છે એ આવા અખંડ આત્માને, શુદ્ધ આત્માને, જે કદી પણ ક્યાંય કોઈની સાથે સ્પર્શાતો નથી, બીજું જેને કાંઈ બાધારૂપ થતું નથી, અવ્યાબાધ સ્વરૂપ છે, નિર્બાધ સ્વરૂપ છે, એને દર્શાવવાનો રસ છે. આ જળ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છો અને તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી, માન્યતાથી તું દુઃખી થયો અને વળી એમ કહે છે કે તારામાં એ માન્યતા નથી, તો એનો અર્થ એમ છે કે તું દુઃખી થયો એ વિભાગ કોઈ જુદો છે અને જ્યાં તારે જ્યાં એ માન્યતા પણ નથી એ વિભાગ કોઈ જે પર્યાયમાં દુખી થયો એ પર્યાયને જ પોતાને પૂરો આત્મા માની લીધો, એટલે એમ કહી દીધું કે તું દુખી થઈ ગયો છો. હવે એમ કહે છે કે એ તો આત્માની બહારની ચીજ છે, જ્યાં તું દુઃખી થયો હોવાનો તને અનુભવ થાય છે એ આખી વાત, આખો પ્રસંગ, આખો ભાવ, આખી પર્યાય તારા સ્વરૂપમાં છે, મૂળ સ્વરૂપમાં એ નથી. અને જ્યાં તું દુઃખી થાય છે એવું તારું મૂળ સ્વરૂપ નથી. સોળ વર્ષ ને પાંચ મહિને કાવ્ય લખ્યું કે કોણ હું, આ કોણ હું એને વિચારવાનો વિષય છે. કોણ હું, આ દુઃખી થાઉં છું તે હું કે જેમાં એ દુઃખી થવાનો ભાવ નથી, એવી માન્યતા નથી, એ પ્રસંગ નથી, એવો કોઈ શુદ્ધાત્મા તે હું. જિજ્ઞાસા કરી આટલી વિચારણા ચાલી ગઈ છે. પરસ્પર વિરોધ આવે, વચન વિરોધ આવે. એક બાજુથી આપ એમ કહો છો કે જળની સાથે એકતા માનીને તું દુઃખી થઈ રહ્યો છો, માનું તું ને તું માનનારો છો, અને કહે છે કે તું ને તું માનનારો હોવા છતાં તારી માન્યતા તારામાં નથી, વચન વિરોધ આવે. માન્યતાનું સ્તર છે એ ઉપર છે અને તારું સ્વરૂપ છે એ અંદર માંથી, એટલે એને જુદું જુદું દેખાડે છે. જુદું છે એને જુદું દેખાડવાનો એ શૈલી છે એને માનો આવે છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી, શુભાશુ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી. શુભ ભાવ અને અશુભ ભાવ બંને પ્રકારના ભાવ થાય છે, એ શુભાશુભ ભાવ છે એ પણ તારું અસલી સ્વરૂપ નથી, મૂળ સ્વરૂપ નથી, એવું નથી. જીવને સુભાવ અને અસુભાવ એ પ્રકારના જે ભાવ થાય છે એવો એટલો જ હું છું એવો એને અનુભવ થયા કરે છે. એને એમ કહે છે કે તારું મૂળ સ્વરૂપ એનાથી કોઈ વિલક્ષણ છે, એટલે કે એવો ભાવ, અરે એ ભાવની ગંધ પણ જ્યાં નથી, એની એની પડછાયો પણ ક્યાંય નથી, એવું તારું સ્વરૂપ એનાથી તદ્દન જ જુદા પ્રકારનું છે. શુભાશુભ ભાવ છે. અસલ સ્વરૂપ શું અને અવસ્થામાં ઉત્પન્ન થયેલી કૃત્રિમતા શું, આ સ્વભાવ અને વિભાવ બંનેને ઓળખાણ વિના બની શકે એવું નથી. જ્યાં સુધી સ્વભાવ અને વિભાવની ઓળખાણ ન થાય ત્યાં સુધી કોઈ રીતે આત્માને હિત થવાનાની દિશામાં એક અંશે પણ કાર્ય થઈ શકે એવું નથી, કોઈ અંશે કાર્ય થઈ શકે. શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી. આ જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. જેટલી વાત કરી ત્યાર પછી જે આડી નીતિ કરી છે એ નિર્ણયમાં વાત કરી છે કે જળ ચેતનને વિશે અને સ્વભાવ વિભાવને વિશે જ્ઞાનીઓનો આ નિર્ણય છે. કેવા જ્ઞાનીઓનો આ નિર્ણય છે કે અનુભવી જ્ઞાનીઓનો આ નિર્ણય છે? આ અનુભવી જ્ઞાનીઓનો નિર્ણય છે, માત્ર જેને જાણપણું છે એનો નિર્ણય નથી લીધો, આ અનુભવી જ્ઞાનીઓનો નિર્ણય છે. બસ નિર્ણયનો વિષય આટલો સંક્ષેપમાં સ્વ અને પરપદાર્થ, સ્વભાવ અને વિભાવ, બસ આટલો નિર્ણય પ્રયોજનભૂત છે. આટલા પ્રયોજનભૂત પડખા જો બરાબર એને વિચારની અંદર સ્થાન પામે અને ત્યાંથી આગળ ચાલે પછી પોતાના અનુભવ કરે અથવા એનો નિર્ણય કરે, એવો ભાવ હશે એવો નિર્ણય કરે વિચાર કરે. આટલી વાત આવી જાય. કોઈ પણ જીવ એક્સપિરિયન્સ હોય એને પણ આટલું પાસે કે એને શરીરમાં હું પણ તો બધા જ પ્રાણીઓને છે તો એની પાછળ નહીં જાણનાર હું છું, નહીં જાણનાર નહીં જાણનારમાં જાણનાર પણ નથી અને જાણનારમાં નહીં જાણનાર પણ નથી. માટે જાણવા નથી આ બે વાત, આ બે પદાર્થો, બે તત્વો, બે દ્રવ્યો જુદા પડે છે અને પરિણામની અંદર મિથ્યા માન્યતા અને શુભાશુભાવોનો જે વિભાવ છે એ વિભાવ અને જ્ઞાન જ્ઞાન સ્વભાવ પડે છે. આટલો મુદ્દો પ્રયોજનમાં આવી જાય છે સંક્ષેપમાં. તો ભલે લાંબી વિચારણા ન ચાલે તો પણ એનો સૂક્ષ્મ હોય એટલામાં આટલો નિર્ણય તો થાય છે. આ પ્રયોજન છે, આટલો નિર્ણય જો તે પ્રયોજન અથવા પ્રયોજનની અસિદ્ધિ આ નિર્ણયની વિપરીતતામાં છે અથવા તો આ નિર્ણયથી વિપરીત એવો નિર્ણય અને પરિણતિ બંને ચાલુ છે. માટે જીવને પ્રયોજનની અસિદ્ધિ છે. એ વાત બદલાય ત્યારે પ્રયોજનની સિદ્ધિ થાય, છૂટાય ત્યારે ઉલટી વાત છૂટાય ત્યારે પ્રયોજનની સિદ્ધિ થાય, નહીંતર પ્રયોજનની સિદ્ધિ થાય. અમારી બુદ્ધિ, અમારી યાદ શક્તિ, અમારી ધારણા, અમારી વિચાર શક્તિ બહુ બીજા શિક્ષણ નથી, સૂક્ષ્મ નથી અથવા બહુ ઘણી બુદ્ધિ નથી, સૂક્ષ્મ નથી, શું કરવું? પ્રયોજનભૂત અમારે કેટલું જાણવું? ચાર પાંચ છ બોલ્યું એ સંબંધનું માર્ગદર્શન બહુ ક્લિયર કટ છે એકદમ. આટલું જો તને પ્રયોજન પૂરતાર્થ થાય તો અજ્ઞાની પુરુષોએ પ્રયોજનભૂત મુદ્દાનો આ નિર્ણય કરેલો છે, આ અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું પણ આ નિર્ણયની દિશામાં પ્રયત્ન વાંચ, સાંભળ, વિચાર કર, શ્રદ્ધા કર, રીતના સ્વાધ્યાય નામ કહેવામાં આવે છે, વાંચના પૃચ્છના બધા. તો એમાં એનો પાછળ હેતુ શું? આ નિર્ણય કરવો તે નિર્ણય કરતા આધાર બુદ્ધિ માપશે, દાદાજી શરીર આદિ ભિન્ન ભાષે, એના આધારે હું છું એ વાત પછી મને દેખાશે નહીં, દેખાશે નહીં એટલે એ બાજુનો શંકા અને ભાઈ તારા કરી. આધાર બુદ્ધિ બહુ મોટી વાત છે. એમ ખબર પડે કે શરીરને ટકવાના અને લખવાના સાધનો વ્યવસ્થા અવ્યવસ્થા થઈ ગઈ છે, માણસને મેન્ટલ ડિપ્રેશન બહુ મોટું આવે છે, મોટું ને એક દબાણ આવી જાય છે. હવે મારું પરિણામ ચક્કર ચાલે છે આધાર આધારે. નિર્ણય થી બદલાય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. આ નિર્ણયની દિશામાં તું પ્રયત્ન કર અને તારી શક્તિ આ નિર્ણયની દિશામાં લગા. તારી શક્તિનો બીજો દુર્વ્યય કરવા જેવો મતિ વ્યવસ્થિત કરીને, વ્યવસ્થિત કર્યા વિના તમે એમ કરે છે એમ કે એનો અર્થ એમ કે મતિ વ્યવસ્થિત કરીને એને અહીંયા લાગુ પડે. તારી બુદ્ધિમાં સ્થિરતા લાવે, પાંચ સૂચનાઓ નિર્ણય મુકાબલા થવા, આમ કરી નાખે, તેમ કરી નાખે, એમ સ્થિર બુદ્ધિથી વિચાર કરો કે આમ કરવાથી લાભ કેટલો, આમ કરવાથી નુકસાન કેટલું, એ વાત તપાસો અને પછી કાંઈ શાંત રીતે શાંત બુદ્ધિથી છે બુદ્ધિ છે. જો એ પ્રયોજન છૂટીને તારું સ્વાધ્યાય કાર્ય થશે, જ્ઞાન પ્રાપ્ત કાર્ય નહીં હોય, એનાથી જો પ્રયોજન છૂટી જશે નિર્ણય જ નહીં થાય. બહુ ભાગ બને છે, વાંચે છે, સાંભળે છે, ઘણું એનાથી ઘણું એને સમજવામાં આવે છે, ધારણામાં આવે, સમજાય છે, લાગે છે, દિશામાં કોઈ કાર્ય થાય, કોઈ અંશે કાર્ય થાય, આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો યોજાયેલા કરીશ તો પાસ નહીં આવે. સરસ માર્ગ તૈયાર અને એનું જે નુકસાન થાય એના ઉપર તારું ધ્યાન ન રહે. ચતુર્થ સંતો આત્મજીત કરવા માટે શું કરવું અથવા ક્યાંય પણ શું કરવું તો કે પ્રયોજન હોય એ પણ પહેલા જાણ શું કે છે. જાણવાને આત્મવાદ તરત લગાડે છે. પ્રયોજન ભૂત હોય એટલે કે જ્યાં પોતાના પ્રયોજનની હાનિ થતી હોય તે હાનિ કેમ માટે એ જાણવું પ્રયોજન ભૂત છે બસ. અને એના માટે આટલા મોટા પર્યાપ્ત આમાંથી એનું સમાધાન નીકળી જાય. શરીર આદિ જે પદાર્થો ભિન્ન છે કેમ કે એનામાં ધ્યાન નથી. મિથ્યા માન્યતાથી માંડીને શુભાશુભ વિભાવો ભિન્ન છે કેમ કે એનામાં જ્ઞાન નથી. અને જ્ઞાન સ્વભાવે મારું મૂળ સ્વરૂપ જે જ્ઞાન સ્વભાવે છે આ બધા સુધીન છે. આત્મો એને સોપર યથાર્થ નિર્ણય છે. ભાવ પાસે તે રીતે જુઓ જોઈએ. ભાવ પાસે એટલે સરસ છે. જો ભાવ ન ભાષે ભિન્ન ભિન્ન ભાવ ન ભાષે શુભાશુભ ભાવ તો એના પણ પર્યાયમાં થાય છે. મીઠા માન્યતા એની પર્યાયમાં થાય છે. અને શરીરે એટલું જોડાયેલું છે કે સાતા અસાતામાં પોતાને જુદો પાડી શકતો નથી. સાતા થાય તો એને તેનો આમ અનુભવ થતો. અસાતા થાય તો ત્યારે એ ચેન પડતો અને આખે આખો એની અંદર આવી જાય છે. તો એને ભાવ પાસે એ રીતે જો જુદો પડે એટલો નિર્ણય થાય તો આગળનું કાર્ય સુગમ છે. અને જો નિર્ણય જ ન કરી શકે તો જેટલો અભ્યાસ કર્યો એ બધો વ્યર્થ અવ્યવસ્થિત રહી છે. અપ્રયોજન વિષયોને વિચારવામાં સાંભળવામાં અને એના કુતુહલથી રાજી થવામાં પોતે એક મનોરંજનને પોષણ આપ્યું છે એ સિવાય બીજું કાંઈ કર્યો નથી. વાત છે આકર્ષણ થાય અત્યારે એ પદ્ધતિ ધાર્મિક વક્તાઓ પણ અન્ય શાસ્ત્રોમાંથી દ્રષ્ટાંતો આપે છે. બાઇબલમાં આમ કુરાનમાં એક આવી વાત આવે છે દુનિયાની દ્રષ્ટિમાં પોતે વધારે વિશિષ્ટ દેખાવાના એક અભિપ્રાય પોતે સાંભળતા મનોરંજન થાય છે પોસાય છે એ રૂપે પોષણ મળે છે એમને વખત ચાલ્યો આપણે જન્મની વાત કરીએ વાતો અબ્રાહમ લિંકન બહુ મોટો કવિતા જીવ્યો ટોલ્સટોય દુનિયામાં એક પરદેશમાં મોટા મોટા ફિલોસોફર બહુ થઈ ગયા છે તો ચિંતક હોય એ ઘણી વાતો એવી સારી સારી ચિંતા બધું વાંચે છે ઘણું જાણવાનું મળે બેસી જા વખત ખોરો છે એ બધી તો ઘણી લાંબી વાતો છે અને એ બધી રુચિના પોષણ સિવાય બીજું કાંઈ એમાંથી પ્રયોજન સારું નથી ખોલવાનું તમે તારો તાવ વધશે ઊંધી રુચિનો જ્વર વધી જશે અને તાવ વધતા જેમ શરીર નબળું પડે એમ જ્ઞાન શરીર તારું જ્ઞાન વિવેક નબળો પડી જશે એમાંથી તારો વિવેક ખોઈ બેસે છે તારું હિત શું તારું વૈત શું એ દ્રષ્ટિએ પ્રયોજનના વિષયમાં દૂર કરતો આડે અવડે જવાની કોઈ જરૂર બે તરવાર હોય નહીં એમ કે જગ્યા નથી એમ આ જ રીતે વિશે કોઈ બીજો જૈન નથી બીજો જૈન નથી કોઈ જૈનની બરાબરીમાં કોઈ એની નહીં પ્રમાણે પદ્ધતિ છે નિર્ણય કરવાની જે પદ્ધતિ પ્રમાણની પદ્ધતિ ક્યાંય